એ છે દિવ્ય સદા સાકાર રે, એના મહિમાનો વારણ પાર રે. એ છે દિવ્ય સદા સાકાર રે, એના મહિમાનો વારણ પાર રે.
શબ્દ જો કે સમજાય એવા છે, બધા ભક્તો જો સમજાતા હોય તો સાથે સાથે જીવજો.
એ છે દિવ્ય સદા સાકાર રે, એના મહિમાનો વારણ પાર રે. એ છે દિવ્ય સદા
સ્વામિનારાયણ કે જ્યાં મન વાણી વિચાર પહોંચતા નથી, જે મને કરીને સંકલ્પમાં આવતા નથી, વાણી એ કરીને વર્ણન કરી શકાતા નથી, વિચારના ચિત્તના ચિંતનમાં આવતા નથી, એવા ભગવાન કોણ છે? ધર્મ કુમાર છે, જે ભક્તિ થકી ધર્મ થકી આ પૃથ્વી પર પ્રગટ થયા છે, એવા મારા ઘનશ્યામ છે, મારા વાલા હરિકૃષ્ણ. અગમ છે, કોઈની તાકાત છે એની વિશે ગમ, એની એની માપ તોલ કરી શકે એવા ભગવાન છે.
હે લખો દેશ માત્ર તે વિચારી રે, કૃપા કર જો સંત સુખકારી રે. લખો દેશ માત્ર તે વિચારી રે, કૃપા કર જો સંત સુખકારી રે. લખો દેશ માત્ર તે વિચારી રે, કૃપા કર જો સંત સુખકારી રે.
સંભારી રે, જા રે છે
દિવ્ય સદા સાકાર રે
એની વાત કરવા જાય જેની કોઈ સીમા નથી. સમુદ્ર માં તમે પાણી જોવો અને જોતા હોય તો આપણું મન એમ થાય કે આ એમ સ્વામી કે ભગવાન સ્વામીનો મહિમા તો સાગર સમાન છે. દરિયો જોઈ લો, એમાંથી એક ટીપું જુદું કરીને એક ટીપું બતાવો છું આ વસ્તુ આવી છે એમ. ભગવાન સ્વામીનો મહિમા એવો અગાધ, એમાંથી જે કઈ લખું છું એક ટીપા બરોબર સમજો કેટલો સ્વામીના હૃદયમાં મહારાજનો મહિમા હશે. બોલો, જેમ તેમ નતા સમજતા હો પાછા, આપણી જેમ સીમિત નથી બુદ્ધિ એની, આપણી જેમ વામન નહોતા સા બુદ્ધિ એની વિરાટ હતી, એની બુદ્ધિમાં મહારાજનો મહિમા અગાધ ફેર્યો. છતાં પણ સ્વામીના શબ્દો કે દિશ માત્ર એક થોડુંક અમથું તમને કહું છું, બાકી જેમ છે એમ કહેવાને કોઈ સમર્થ નથી. બોલો, ગજબનો સ્વામીને મહિમા મહારાજનો. તો એ ભગવાન જ્યાં રહેશે, પ્રગટની વાત કરીને એ ભગવાન જે મહિમાનો એ જ્યાં રહેશે એની વાત પહેલાં સ્વામી કે મારે કરવી છે. કારણ કે જે ઠેકાણે આપણે જવું છે, જે આપણું જે મન જ્યાં માન્યું છે ને આપણા જ્યાં રહે, એ પહેલાં સ્થાન એનું એડ્રેસ તો જોવું પડે ને. જ્યાં આપણે જવું હોય, ક્યાંયથી સુરત જવું હોય, મુંબઈ પરાયું ગમે ત્યાં જવું હોય, તો પહેલાં આપણે એડ્રેસ જોઈએ ને. એમ સ્વામી આપણું એડ્રેસ દેખાડે છે કે અમે મહારાજ જ્યાં રહેશે એ ધામ એ મૂર્તિ સંભાળીને એનું વર્ણન કરું છું. ધામ કેવું છે, જોકે આપણે બધા સમજવા જેવું છે. કારણ કે આપણે જવું છે ત્યાં ને, કે બીજે ક્યાંય જવું છે, બીજે જવું હોય તો કયો એનું વર્ણન કરીએ. સ્વામી અક્ષરધામનું વર્ણન કરે છે, કારણ કે આપણે ત્યાં રહેવું છે. હવે સામાન્ય મકાન રાખવું હોય ને ત્યાં રહેવા માટે જો આમ વિચાર કરતા હોય તો કેટલાને પૂછીએ, એ સોસાયટી ધારી છે ને એમ, ત્યાં માણસો આજુબાજુમાં કેવા રહે છે, હા બધા પૂછી લે. હું ઘરના જે જે સભ્યને રહેવું હોય એમ, કેટલા ફ્લેટ છે ને, કેટલી રૂમો છે ને, બાથરૂમ ક્યાં છે ને, હું રસોડું ક્યાં છે ને, કેટલી પોળાય ને, કેટલી લંબાઈ, બધું એક નખથી શિખા પર્યંત એક. હવે ગુણાતીતાને સામે કે જ્યાંથી અચાનક ઉસાળા ભરવાનું છે, હજડ તો નથી કરીને બેહે જા, ખાલી ખાતે થાય એટલું હો. બાકી તો ભાઈ ક્યારે ખાતે ચડી જાય એનું કઈ નક્કી તો હોય નહીં. પાછું કયો આ દેહ માંથી ક્યારે આ દેહ નો નિર્ધાર નો ઘર નો ક્યાં નિર્ધાર થશે કયો, તો આપણે કેટલા એમાં ડિટેલ થી ઊંડા જઈએ છીએ એમ. હા, પેલા સિટી નક્કી કરીએ, સિટીમાં પાછી વળી એરિયો, એરિયામાં સોસાયટી, સોસાયટીમાં વળી ફ્લેટ, એ બધું ઝીણું ઝીણું નળ કેટલા છે ત્યાં સુધી કરી. બોલો, લાદી છે કે આરસ છે કે માર્બલ, બધું આપણે ડિટેલમાં જતા હોય, જ્યાંથી અચાનક ભાગી નીકળવાનું છે, કઈ નક્કી નથી ક્યારે અહીંથી ઉપડવાનું, તો આપણે કેટલા ડિટેલમાં જઈએ છીએ. આ તો ગુણાતીતાને સમય કે જ્યાં અખંડ કાયમી રહેવાનું છે. કયો યદ ગતવા ન નિવર્તંતે, જ્યાં ગયા પછી પાછું પડવા નથી કયો, એવો ભગવાનનું ધામ છે. જ્યાં ભગવાન રહેશે, જ્યાં ભગવાનના મુક્તો રહેશે, અને જે આપણે નક્કી કરીને બેઠા છીએ અક્ષરધામમાં જ જવું છે હો, હા બીજું કાંઈ તો નહીં. કયો નક્કી કરીને બેઠા છીએ તો એને વિશે આપણને જિજ્ઞાસા હોવી જોઈએ ને, અક્ષરધામ કેવું છે. કાલે સવારે આપણને કોઈ પ્રશ્ન કરે કે સ્વામી એને ભક્તો તક, હા તો કે મરીને પછી ક્યાં જવાનું, આપણે એમ જ કહીએ ને અક્ષરધામમાં જવાના એમ, તો એ ધામ કેવું છે, હું જવાબ દઈશ ધામમાં શું છે. તો સ્વામી એ ધામનું વર્ણન કરે છે, આપણે બધાને સમજવાનું છે. આ બધું આપણે કરી રહ્યા છીએ, આ પાટોત્સવ કરીએ, ઉત્સવ કરીએ, મંદિર કરીએ, સેવા કરીએ, સત્સંગ કરીએ, ભજન કરીએ, હે આ કથાઓ કરીએ, કથાઓ સાંભળીએ, એનું પ્રયોજન શું છે. અક્ષરધામમાં જવાનું તો અક્ષરધામ કેવું છે, તો સ્વામી કહેશે કે અક્ષરધામની વાત તો હું કરું. અને મહારાજના શબ્દમાં કહો તો શીતળ શાંત છે રે તેજની ઉપમા નવ દેવાય. કોને મહારાજ કીધું ખબર છે, કોને? પ્રેમાનંદ સ્વામીને કીધું. પ્રેમાનંદ સ્વામી મહારાજ બધા અલગ અલગ નિયમો આપ્યા હતા. મહારાજ પ્રેમાનંદ સંઘે ચાર પદ બને નહીં ત્યાં સુધી જમવાનું નહીં. અને જોકે એના માટે ચાર પદ કઈ બહુ અઘરા નથી. જેની વાણીમાં સરસ્વતી રમતી હોય, જે શબ્દ બોલે એક છંદ બને, એના માટે ચાર પદ બહુ નાની વાત છે. પણ ભગવાનને કરવું હોય ને ત્યારે એક શબ્દ નો આવ્યો. હા, મુક્ત હોય તો હું છે, અક્ષર હોય તો હું છે. મહારાજ કે અક્ષર ને અભિમાન આવે તો અક્ષર ને પણ અમે અમારા સ્વપ્ન છે લીન કરી દઈએ. કયો કરોડો મુક્તો ને ધારવાને સમર્થ છે, એના માટે કોણ એની તોલે કોણ છે? હા, એટલે મહારાજે નક્કી કર્યું પ્રેમાનંદ સ્વામી એક શબ્દ નો આવવા દો, નહીતર એના માટે કઈ અઘરી વાત નથી. પણ સ્વામી કેટલું વિચારે પણ એક શબ્દ નો આવે. કયો કલમ ઉપડે ને કલમ અટકે નહીં, પણ આજ મહેનત કરે પુરુષાર્થ પ્રાર્થના, પણ એક શબ્દ આવે શામ? મહારાજે શક્તિ રૂંધી દીધી. અને એમ કહેવાય છે બપોરના 12 ને 1, પણ જ્યાં સુધી ચાર પદ પૂરા થાય નહીં ત્યાં સુધી ઠાકોર જમાડાય નહીં. મહારાજ નો કડક કાયદો, જમવા આવ્યા નહીં સ્વામી. સંતોને મહારાજ પૂછ્યું આજ બધા દેખાય પ્રેમાનંદ સ્વામી કેમ પંક્તિમાં નહીં? ખબર નહીં સંતો કે હવે આજ પ્રેમાનંદ સ્વામી છે નહીં, નહીતર હોય જ બધા સાથે જ હોય, પણ આજ નથી. કાંઈ વાંધો નહીં. મહારાજ સ્વામી જ્યાં આસન કરીને બેઠા હતા ત્યાં ગયા અને મહારાજને આવતા જોતા મહારાજની મૂર્તિ હૃદયમાં ઉતરી ગઈ. અને એ આવતા મંડ્યા સ્વામી વર્ણન કરવા. મહારાજ કે લખો લખો લખો, હું હવે પદ પૂરા થઈ જશે એમ. મહારાજ કહી મહારાજ હાથ માથે હાથ મૂકીને સ્વામીને કે સ્વામી કેમ તમે મોડા? શું મહારાજ મોડા ને ક્યાં કરો, હજી પદ પૂરા થયા નથી, ઠાકોર કેમ જમાડવા આવવા? બે પદ સ્વામીએ લખ્યા, આજ મારે ઓ રેડે રે આવ્યા અવિનાશી અલબે, બાય મે બોલાવ્યા રે સુંદર છો ગાવાળ છેલ નિરીખા નેણા ભરી રે. પ્રેમાનંદ સૈના પદ બે પદ લખીને મહારાજ કે સ્વામી હવે તમે ઠાકોર જમાડ્યો જાઓ જલ્દી, સંતો નવરા થાય. પણ મહારાજ બે પદ, મહારાજ કે બે પદ હું લખી નાખીશ. ત્યારે મહારાજ બીજા બે પદ મહારાજે પૂરા કર્યા. બોલ્યા શ્રી હરિ રે સાંભળો, હે મારા સંતો ભક્તો, હે નર નારી સાંભળો. અને એમાં મહારાજે આ વાત લખી, શીતળ શાંત છે રે તેજની ઉપમાન દેવાય, તેમાં હું રહું રે દેભુજ દિવ્ય સદા સાકાર, દુર્લભ દેવને રે મારો કોઈ ન પામે પાર. જીવ ઈશ્વર માયા કોની તાકાત છે મહારાજ કે અમારા મહિમાને પાર પામી શકે? એવો અક્ષરધામ શીતળ સદા ને માટે શાંત કઈ કરોડો મુક્તો જ્યાં મહારાજ ની મૂર્તિમાં એ તેજ ને વિશે મહારાજ ના સ્વરૂપ ને હૃદયમાં ધારીને બેઠા છે ને એટલા આસક્ત છે મૂર્તિમાં. ઇતિહાસમાં સંતો એવું લખે, મોટા સંતો જેમણે ધામ જોયું છે, જેમણે ધામ માણ્યું છે, એની સ્થિતિનું જેને અનુભવ જેને જ્ઞાન છે, એમ લખે કે મહારાજ ની ટીબકડી સામે જો મુક્તો વૃત્તિ રાખીને બેઠા હોય તો એ ટીબકડી થી વૃત્તિને હટાવવાના વાસ્તે કરોડો વર્ષ સુધી સમર્થ થતા નથી. બોલ, એક ટીબકડીમાં વૃત્તિ ઠેરાણી હોય તો એ મુક્તોને ટીબકડી થી ગમે ત્યાં બીજી ત્રીજી જગ્યાએ મૂર્તિમાં જ વૃત્તિ લાવવા એ સમર્થ થતા નથી. આપણે તો કઈ નક્કી જ નહીં વૃત્તિ ક્યાં જાય. કયો હમણાં જો આમાં પૂછ્યું હોય ને કે મહારાજ હરિકૃષ્ણ મહારાજ ના હાથમાં જમણા હાથમાં શું છે તો કોને ખબર હોય? કયું બહુ નિરખીન દર્શન કર્યા હોય ને એને જો, નહીતર હમણાં મંડીએ જોવા માળો, એ તો કઈ હરખું જોયું નહીં. આ કાયમે દર્શન કરીએ છીએ કાયમે, છતાં ન ખબર હોય કયું, કારણ કે એવી રીતે દર્શન થયા ન હોય. જયારે અક્ષરધામના મુક્તો એટલા આસક્ત ભાવથી મહારાજની મૂર્તિમાં લીન છે, એવો અક્ષરધામ જે કરોડો સૂર્ય ચંદ્ર નો પ્રકાશ ઝાંખો પડી જાય છે. કયું કરોડો સૂર્ય કરોડો ચંદ્ર કરોડો અગ્નિ કદાચ ત્યાં જઈને ઉભી રહે તો એના તેજ ને શું અક્ષરધામ નું તેજ પોતાના તેજમાં લીન કરી દે, એવો ભગવાન નું અક્ષરધામ. અને એમાં તેજ છે, એ તેજ ને મધ્ય સિંહાસન છે. અને સિંહાસન જાણે કે આ સોના, એની તો એની ઉપમા આપણે ખાલી કહી શકીએ, બાકી એની વર્ણન કરવું આપણે હાથની વાત નથી. આ લોકની દ્રષ્ટિએ સિંહાસન છે, સોના રૂપાને મણીઓ મહેલ થી મહારાજ નું સિંહાસન શોભે છે એમ કઈ જાણીએ, બાકી કેવા માટે કોઈ સમર્થ છે ને? એવું જ અક્ષરધામ જેની અનંત વિશેષતાઓ છે, અક્ષરધામની અનંત વિશેષતાઓ છે. પહેલી વિશેષતા અક્ષરધામની એ છે કે જ્યાં ભગવાન સ્વામિનારાયણ અખંડ રહે છે. શું વિશેષતા છે અક્ષરધામની? અનંત કોટી બ્રહ્માંડના ધણી જ્યાં અખંડ રહે છે. સહજ રીતે સામાન્ય પણ જો ને, કોઈ મોટા માણસનું ઘર હોય ને, એને લોકો જોવાને કેટલી ઉત્સાહ હોય. ફલાણા ભાઈ ઘેર જેવા તો હા બહુ સારો બંગલો મારો, તો જોવા જવું પડશે ક્યારેક. સહજ એ બંગલાને જોવા માટે હરે જોનારાને આમ ઈચ્છા રહેતી હોય, તો અક્ષરધામનો ધણી કરોડો બ્રહ્માંડો જેના એક એક રોવાડે ઉડતા ફરે છે, એવો પુરુષોત્તમ નારાયણ એવું તત્વ જ્યાં રહે છે, આ અક્ષરધામની પહેલી વિશેષતા. બીજી વિશેષતા એ છે, એ ભગવાન ગમે તે બ્રહ્માંડમાં અવતાર ધારણ કરે પણ અક્ષરધામમાંથી નીકળે નહીં. આપણે તો ઘરે હોય પાછા, ફેક્ટરી ન હોય પાછા, ફેક્ટરી હોય તો ઘરે ન હોય, કે ગામત્રે જાવ હોય તો. એટલે જયારે ભગવાનના ધામમાં એવું નથી, અક્ષરધામમાં જે સ્વરૂપ છે હંમેશા વાસ્તે છે છે ને છે. આ એની બીજી વિશેષતા છે. ધારો કે મહારાજને પ્રશ્ન સંતોએ કર્યો કે હે મહારાજ, આ અનંત કોટી બ્રહ્માંડોમાં ભગવાન અવતાર ધારણ કરે છે તો કેવી રીતે ધારણ કરે છે? ત્યારે મહારાજે આ જ વાત કરી. મહારાજ કે જે અક્ષરધામમાં જે સ્વરૂપ છે, એ સ્વરૂપને જે બ્રહ્માંડમાં જેવું રૂપ પ્રકાશ્યું જોઈએ એવા રૂપનું ભગવાન પ્રકાશન કરે છે. જેવા રૂપને ભગવાનને ત્યાં દેખાડવું પડે, જેવું કાર્ય એવું રૂપને પ્રગટ કરે છે, પણ અક્ષરધામના મૂળ સ્વરૂપને છોડીને નહીં. એ સ્વરૂપ તો ત્યાંનું ત્યાં અખંડ રહેશે, અખંડ ભગવાનનો જ્યાં વાસશે. એ આ બીજી વિશેષતા છે. ત્રીજી વિશેષતા છે કે જ્યાં માયાનો પ્રવેશ નથી. ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મોટા મોટા સંતોના મત પ્રમાણે એમ કહેવાય છે કે અક્ષરધામના દરવાજે માયા હિંડોળે હિંચકેશે, એવું એવું કહે છે. આપણે જોયું નથી, તમારા મત કોઈ જોયું હોય તો ખબર નહીં. આવું સંતોનું મંતવ્ય છે કે અક્ષરધામને બહાર માયા છે, અક્ષરધામના દરવાજાની અંદર માયા છે નહીં. જ્યાં માયા નથી, અને વાલા ભક્તજનો, જો માયા એક ન હોય ને તો પછી બીજી કોઈ જરૂર રહેતી નથી. જેને કરીને કામ, ક્રોધ, લોભ, સ્વાસ, સ્નેહ, માન, ઈર્ષા, રાગ, દ્વેષ, દંભ, કપટ, જે કહો તે ટૂંકમાં દોષ જેટલા છે, માત્રથી જીવ રહિત થઈએ. માયાને લઈને જીવ બધો આવો આવા ભાવથી દેખાશે. બાકી જીવ તો શુદ્ધ છે, શુદ્ધ ચૈતન્ય છે, પણ માયાના આવા બધા ભેગ ભળે, જેને કારણે કામી, ક્રોધી, લોભી, સ્વાદી, સ્નેહી, માની, એવા બધા ભાવને જીવને ગ્રહણ કરવા પડે છે માયાને લઈને. તો અક્ષરધામની આ ત્રીજી વિશેષતા એ છે કે જ્યાં માયા નથી, એવું અક્ષરધામ છે જેને કારણે માયા નથી, માટે કોઈ કોઈ જડની કોઈ વાત નથી, માટે અખંડ ત્યાં ચૈતન્યતા છે. અક્ષર હોય, અક્ષરના મુક્ત હોય કે ભગવાન હોય કે ત્યાંનો કોઈ ભોગ વિલાસ વૈભવ મળી મહેલ જે કોઈ હોય, તે બધા ચૈતન્ય છે. અને મુક્ત સ્વરૂપે તમામ મહેલો, તમામ જે કાંઈ આકાર, એ બધા મુક્તના આકારો છે. આ વિશેષતાઓ બતાવે છે. અને ત્યાં વિશેષતા એ છે, જ્યાં જરા મૃત્યુ સુખ દુઃખ ભૂખ ને તરસ, જે આપણને હંમેશાના વાસ્તે એ હેરાન કરે છે, એ વસ્તુ નથી. જ્યાં ઊંઘ નથી, જ્યાં રાત્રિ નથી, જ્યાં દિવસ નથી, જ્યાં ભૂખ નથી, તરસ નથી, જ્યાં શોક નથી, જ્યાં એમ પાછો ઉદ્વેગ પણ નથી, માન નથી, મમતા નથી, આ બધા સુખ દુઃખ આ બધી પેલી આંટીઓથી એ અક્ષરધામ રહિત છે. વિશેષતા બીજી એ બતાવે છે કે જ્યાં પુરુષ ને સ્ત્રી નથી. અક્ષરધામની વિશેષતા બધા યાદ રાખવાની છો આપણે બધાએ. હા, કાલ સવારે વળી કોઈક પ્રશ્ન પૂછે અક્ષરધામની વિશેષતાઓ શું છે, તો પાછા ઊભા ન રહી જાય. એટલે બરોબર સમજીને ઉતારેજો મગજમાં કે આટલી વસ્તુ અક્ષરધામમાં નથી. આપણે અહીંથી જવું હોય તો વિચાર કરીને જવું, રખેને વળી આપણે કઈ આમ હોય કે ન્યાય મજા આવશે એમ, ગાડી બંગલા ને ફરશું ને ભાઈ ને ફરવા જાઓ ને બાગ બગીચામાં હશે તેશે, ન્યાય એવું નથી. ખાશું પીશું મોજ કરશું ને અક્ષરધામમાં નથી. એટલે સમજીને પાછા અક્ષરધામનો વિચાર કરજો કે અક્ષરધામમાં જવું છે તો હું શું ત્યાં મળે છે. હા, એટલે જો ઘણી વખત મંદિરે કહેતા હોય ને હરિભક્તો વાત કરતા હોય કે અમુક અમુક મંદિરે આવવાનું નેમ જઈએ ને, મંદિરે શું હોય એમ, તો કે ભગવાન હોય, દર્શન કરો, દંડવત કરો, સંતો હોય, પગે લાગીને ટાઈમ હોય, કથા વાર્તા સાંભળે, તો બીજું તો બીજું શું હોય, તો હું જવું એમ. અને કદાચ કોઈ કે કાયમ તો કાયમ હું ના, એ ના જ હોય ને બધું, ત્યાં શું બીજું હોય કયો એ કે. એટલે વિચાર કરવો પડે ને. અહીંયા બીજું કઈ નું એમ અક્ષરધામ માં અહીંથી જનારા હોય વિચાર કરવો જોઈએ, અક્ષરધામ માં આટલી આટલી વસ્તુ છે, તો જો મન માને તો જ એ આગળ પગલા ભરવા. તો મહારાજ કહેશે અક્ષરધામ નિષ્ફળ સ્વામી લખ્યું છે કે જ્યાં સ્ત્રી નથી ને ત્યાં પુરુષ પણ નથી, એટલા માટે ગોપાળાન સાંઈ વાતોમાં વાત એક લખી. સ્વામી કહે જે કોઈ સ્ત્રીને જે કોઈ પુરુષને, પુરુષને સ્ત્રીની ભોગની વાસ ઈચ્છા હોય અને સ્ત્રીને પુરુષ ભોગની ઈચ્છા હોય, પુરુષને સ્ત્રી ભોગની ઈચ્છા હોય, તો સ્વામી કહે સ્વપ્નમાં અક્ષરધામ ન મળે. ગોપાળાન સાંઈના વાતોમાં એક વાત લખી છે, અક્ષરધામ જેને જોતું હોય ને સ્ત્રી ભાવ પુરુષ ભાવથી રહિત ત્યાં બધા દેહ છે, એટલા માટે કે આ એક ત્યાંની વિશેષતા. વળી બીજું કે ત્યાં જે વસે છે એની ગતિ સર્વત્ર છે, એને કોઈ જગ્યાએ રોક કે ટોક કે બાંધ સોડ નથી, એ સ્વતંત્ર. જેમ ભગવાન સ્વતંત્ર એમ અક્ષરધામના મુક્તો પણ સ્વતંત્ર, એને કોઈ રોકે નહીં. કયો ગમે ત્યાં જાય ને ગમે ત્યાં હરે ફરે ગમે ત્યાં રે કરે, એને કોઈ કઈ બાધ નથી, જેને આવરણ નથી. આપણને આવરણ રડે ને, આપણે અહીંથી બહાર જવું દરવાજા વિના જવાય નહીં, ગમે એટલી ભીડ થઈ ગઈ હોય પણ બીજો રસ્તો જ ન હોય, દરવાજે જ જવું પડે. ત્યારે અક્ષરધામની વિશેષતા એ છે ત્યાં કોઈ એવી ઓલી જરૂર નથી પડતી દરવાજાની. બધાના દેહ બધા નિરાવરણ, કોઈના આવરણ ને, જેમ ડોસા તાય હતા ને અમદાવાદના, મુસલમાન હતા પણ મહારાજનું ભજન ભક્તિ સત્સંગ કરે અને એવી સાધના એને મળે તે મહારાજ એને વરદાન દે, એવી સિદ્ધિ મળે તે નિરાવરણ સ્થિતિ. એમ કહેવાય છે એના બધા કુટુંબીઓ બધા ભેગા થયા અને એમ કે એલા સ્વામી નું નામ મૂકી દે, નહીતર તારો પેલા તો ઓલા શું કરે નાદ બાર મૂક્યા. મુસલમાન થઈને તો સ્વામિનારાયણનું ભજન કરશો, નાદ બાર મૂક્યા પણ આને હું નાતને લેવા દેવા, દેહની સાથે જેને નિસ્બત નહોતો એ ડોસા ત્યાં ના તારે કોઈ લેવા દેવા ને. પછી એમ થયું કે આને માળાને એ કાંઈ અસર જ ન થઈ. પછી એના છોકરાઓને બધાને બોલાવી, એના જે કુટુંબી નજીકના જે, એને કે આને ગમે એમ કરીને સ્વામિનારાયણનું નામ મૂકાવો, નહીતર અમે બધા નાતવાળાને હોંપી જોઈએ, અમે અમારી રીતે એનું કામ પતાવી દઈએ. તો કે હોંપ્યા તમને, અમારું કાંઈ અમારા બાપા માનતા નથી, કે તમારે જે કરવું એ છૂટશે. તો નાતીલા એ બધા ભેગા કરીને ખાડો કરીને એમાં ડાટ્યા. શું કર્યો એ કે આને ભોમાં ભંડારી જો, નહીતર આ માળો કેટલાય ને બગાડશે, એમ કરીને ખાડો કરીને અંદર ડાટ્યા. તો ઓસરીને કોરે બહાર જઈને બેઠા. બોલો પરચા પ્રકરણમાં નિષ્કોળન સમય વાત નોંધી છે. આ એક ડોસો તાય બહુ સરસ પ્રસંગ છે. ખાડો કરીને ડાટ્યા તો હું જાણ, દાટી રહ્યા તો હામાં બેઠા. દાટનારોનો સ્વામી લખ્યું, દાટનારોનો બાપ ડટાઈ ગયો. હો મુખ્ય જે મોવડી હતો ને એનો બાપ ડટાઈ ગયો, ઘેરે આવીને એને બહાર કાઢ્યો, એને દફનાવ્યો. આ તો કરવું હતું, મારવું હતું, ઓને મરી ગયો આ. કયો એટલે એવું છે, એવી સ્થિતિ જ્યાં અક્ષરધામની છે. કહેવાનો ભાવ મારો એ છે કે જ્યાં આવરણ નથી નડતા એવું જે ભગવાન સ્વામિનારાયણ જ્યાં રહેશે એવું અક્ષરધામ છે. વિશેષતા ત્રીજી એ છે કે જ્યાં અનંત કોટી બ્રહ્માંડો હસ્તામળ દેખવા માટે ત્યાંના મુક્તો સમર્થ છે. આ બધા બ્રહ્માંડોનું કામકાજ કેમ હાલે છે એ જોવાની ઈચ્છા થાય ને તો ત્યાં બેઠા બેઠા એ બધા જોવે, આપણું બધાનું જોઈ શકે એ સમર્થ છે. વળે તો કે એક એક મુક્તમાં એટલી એટલી તાકાત ને શક્તિ છે જે અનંત કોટી બ્રહ્માંડો સર્જવાને સમર્થ છે. હું એક એક મુક્તની તાકાત કેટલી, તો કે એક એક મુક્ત કરોડો બ્રહ્માંડો સર્જન કરવાને વાસ્તે સમર્થ છે. કયો અરે એક એક મુક્તને ક્યાં વાત કરી, મહારાજ વચનવટમાં મહારાજ બોલ્યા ને, મહારાજ કે ભગવાનને જ્યારે આ બ્રહ્માંડને સર્જવા, આ અનંત કોટી બ્રહ્માંડનું સર્જન કરવાની ઈચ્છા થઈ, ઈચ્છા એટલા માટે થઈ કે આ માયાને વિશે રહેલા કરોડો બિચારા જીવ હેરાન થાય છે, લાવીને એને બહાર કાઢું અને થોડા ઘણા આડાવાળા જન્મ મૃત્યુમાં ફરે ને જો આ થાક્યા તો ભગવાનનું ભજન કરીને અક્ષરધામનું સુખ માણે. એ ન્યાયે ભગવાને અક્ષરહામી દ્રષ્ટિ કરી તો અક્ષરધામમાંથી એક પુરુષ ઉભો થયો. કયો પુરુષ? કે જેને આ બ્રહ્માંડો જોવાની અંતરમાં સહજ અમથી હું ઈચ્છા હતી, અનંત કોટી બ્રહ્માંડો કેમ થાય છે, કેમ હાલતું છે એ જોવાની જેની ઈચ્છા હતી, એવો અવ્યક્ત રાગ વાળો પુરુષ અક્ષરધામમાંથી ઉભો થયો. કેવો પુરુષ? કે જેને અવ્યક્ત રાગ હતો, અક્ષરધામમાં બેઠા થકા આ બ્રહ્માંડો જોવાનું સહજ, એમ જો કે આપણી વાણીથી એનું એનું વર્ણન કરી શકાય એવો હાવ સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ ભાવ હતો, એ પુરુષ અક્ષરધામમાંથી ઉભો થયો. જેને અક્ષરધામમાં મુક્તોમાં નીચામાં નીચી કક્ષાનો મુક્ત કહેવાય. હું કરોડો મુક્તોની પંક્તિમાં નીચામાં નીચાને નીચામાં નીચી કક્ષાનો જે મુક્ત પુરુષ, એ મુક્ત પુરુષ ઊભા થયા છે, જેને આપણે મહાપુરુષ તરીકે સંબોધીએ છીએ. ભગવાનની ઈચ્છાને લઈ મહામાયાના જોડાણ, મહામાયા થકી કરોડો પ્રધાનો ઉત્પન્ન કર્યા, કરોડો પ્રધાનો થકી આ બ્રહ્માંડનું સર્જન, વિરાટના બધું સર્જન એ પછી થયું. તો એક મુક્તમાં આટલી તાકાત છે, કેટલી? અનંત કોટી બ્રહ્માંડોને સર્જવાના વાસ્તે સમર્થ છે. આ અક્ષરધામની બધી વિશેષતાઓ આવે છે. વળી એ અક્ષરધામ, જે અક્ષરધામમાં રહ્યા થતા ભગવાન સ્વામિનારાયણ સર્વ બ્રહ્માંડોના જીવને વિશે અંતર્યામી રૂપે રહી અને કાર્યો કરે છે એવા ભગવાન, એ ભગવાન છે. એ જોકે અક્ષરધામના વર્ણનમાં તો ઘણા ઘણા મહારાજ વખતમાં બધા હતા કે સમાધિઓ કરાવતા અને મહારાજને અક્ષરધામ દેખાડતા. જો ને મહારાજ નાના બાળ સ્વરૂપે હતા એ વખતે ભક્તિ માતાને એમ થયું કે ઘનશ્યામ તમે ભગવાન છો એમ, મને આ જ વાત સમજાણી. મહારાજ હરિગીતાની કથા કરી પોતાના સ્વરૂપની બધી ઓળખાણ કરાવીને પછી મહારાજે એમ કહેવાય છે ભક્તિ માતાને સમાધિ કરાવી, અને સમાધિમાં અહીંથી ક્યાં ગયા? સ્વર્ગમાં. સ્વર્ગમાં ઘનશ્યામ મહારાજ આગળ, ભક્તિ માતા પાછળ. જ્યાં મહારાજ આવતા ભળે ઇન્દ્રાસન, પોતાના ઇન્દ્રાસન ઉપર બેઠો હતો, દોડીને મહારાજના ચરણો મીંડા દંડવત કરવા અને એમ કહ્યું ઓહો મહારાજ તમે તો અમારા આ સ્વર્ગને પાવન કરી દીધું એમ. ભક્તિ માતાને એમ છું કે ઇન્દ્ર કરતા મારો ઘનશ્યામ મોટો. બહુ આગતા સ્વાગતા પ્રાર્થના કરીને ભક્તિ માતાને વંદન કરીને કહેશે મૈયા તમારા તો ભાગ ખુલી ગયા, ભગવાન તમારે ત્યાં અવતાર ધારણ કરીને આવ્યા. ત્યાંથી મહારાજ સત્યલોકમાં બ્રહ્માજીની પાસે ગયા, ત્યાં પણ બ્રહ્માએ મહારાજનું એવી જ રીતે સ્વાગત પૂજન કર્યું, પ્રાર્થના કરી દંડવત કર્યા અને ભક્તિ માતાને કહે મૈયા તમારા તો બહુ મોટા ભાગ છે, ભગવાન તમારે ત્યાં પ્રગટ થઈને અવતર્યા. આ હે માં તમને લાખ લાખ વંદન, એમ કરીને બ્રહ્માજીએ બહુ મહિમા ગાયો. ત્યારે ભક્તિ માતાને એમ થયું ઇન્દ્ર કરતા તો આ બ્રહ્માને વધારે મહિમા છે એમ, મારા ઘનશ્યામને તો આ બ્રહ્મા આથી એનાથી મોટા માને છે. પછી એમ કહેવાય ધીરે ધીરે વિરાટના લોકમાં જ્ઞાન, પ્રધાનના લોકમાં જ્ઞાન, મહાપુરુષના લોકમાં જ્ઞાન, અક્ષરધામ સુધી પહોંચ્યા ને ત્યાં તો ભક્તિ માતા હૃદયમાં ભારો ભાર મહારાજનું સર્વોપરી પણ ઉતરી ગયું. કાહા આ વાત એમ આજ સુધી ખબર નહોતી કેટલો મારી સાથે ઘનશ્યામ રહ્યો, મેં કેટલી વાર કાન તાણ્યા, કેટલી વાર ધોલું મારી છે, કેટલી વાર ખીજાણી છું, અને એ પ્રભુ તમે આ બધું મારું સહન કર્યું. મહારાજને ભેટી પડ્યા ભક્તિ માતા કે ઘનશ્યામ આવું શા માટે એમ, મને અત્યારે દુઃખ થાય છે, મને પશ્ચાતાપ થાય છે કે મેં ઘનશ્યામને માર્યો છે, મેં ઘનશ્યામના કાન તાણ્યા, આ ઘનશ્યામ તું આવો છો એમ. જયારે થયું ને આંખમાંથી આહોડા પડી જાય ત્યારે ઘનશ્યામ મહારાજ કહે છે મૈયા એ બધું મારે કરાવવું તું તારી પાસે એટલા માટે દેખાડતો ને કે પેલાનો તને સમાધિ કરાવી દો એમ. હું મારે તારી પાસે ગાલ તણાવતા, કાન ખેંચાવતા, ધોલું ખાવી હતી, હે તારો મને ખીજાવાનું એ બધું મને ગમતું હતું એમ. તો એ અક્ષરધામનો ભક્તજનો જ્યારે વર્ણન આવ્યું છે હરિલામૃતની અંદર, બહુ સુંદર વિહારી લાલજી મહારાજે અક્ષરધામનું વર્ણન કર્યું છે. તો એવા જ અક્ષરધામને વિશે જે ભગવાન છે મોટા મોટી વિશેષતા એ છે, તો એ સર્વ અક્ષરને આધારે છે. કહેવાનું અનંત કોટી બ્રહ્માંડો જે કાંઈ છે બધું કોને આધારે છે? અક્ષરને આધારે છે. પણ અક્ષરનો આધાર કોણ છે? ભગવાન સ્વામિનારાયણ છે. પૃથ્વી એમ કહેવાય છે તેજને આધારે રહેશે, પૃથ્વી જળને આધારે છે, જળ તેજને આધારે છે, તેજ વાયુના આધારે છે, વાયુ આકાશને આધારે છે, આકાશ અહંકારને આધારે છે, અહંકાર મહત્ત્વને આધારે છે, મહત્ત્વ પ્રધાનને આધારે છે, પ્રધાન મહાપુરુષને આધારે છે, મહાપુરુષ અક્ષરને આધારે છે, અને અક્ષરીય ભગવાન સ્વામિનારાયણને આધારે છે. કયો એવો જે અક્ષરધામ ભગવાન સ્વામિનારાયણનું, જેની ભક્તજનો કોઈ મહત્તા જેટલી ગાય એટલી ઓછી છે. હવે વાત બીજી એ આવી, એ અક્ષરધામમાં કોણ છે? અક્ષરધામમાં ભગવાન સ્વામિનારાયણ છે, સાથે સાથે કોણ છે? તો એ અક્ષરધામમાં કોણ છે એની વાત નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે જ્યાં ભગવાનના મુક્તો છે. કેવા મુક્તો છે? તો કે મમ સાધરીમ માગતા, જ્યાં ભગવાનના સ્વરૂપ સરખા, ભગવાનના જેવા ઐશ્વર્ય વાળા, ભગવાનના જેવા સ્વતંત્ર એવા અક્ષરધામના મુક્તો છે. જે મુક્ત નો આધાર કોણ છે? પાછા ભગવાન છે. એવા ઘનશ્યામ કોણ છે એની વાત નિષ્કુળાન સ્વામી લખે છે.
એ છે સ્વતંત્ર સર્વાધાર રે, એવા ભક્તિ ધર્મ ના કુમાર રે. એ છે સ્વતંત્ર સર્વાધાર રે, એવા સર્વાધાર રે, એવા ભક્તિ ધર્મ ના કુમાર રે.
સ્વામીએ આખીર પાછા મહારાજની મૂર્તિ સુધી લાવી દીધા. જોકે હરેક સંતોની હૃદયની ભાવના એ છે કે જીવને મહારાજની મૂર્તિનું સુખ આપવું છે. કારણ કે મહારાજના હૃદયગત અભિપ્રાયને તમે જુઓ. ગોપાળાન સ્વામી વાતુમાં એક સ્વામી વાત લખી છે કે મહારાજને કોઈ પ્રવૃત્તિમાં કોઈ જીવને જોડવા નથી, કોઈ પ્રવૃત્તિમાં કોઈ જીવને જોડવા નથી, પણ જે જેને જેવો રાગ હોય એવી એવી પ્રવૃત્તિમાં એ મુક્ત એ જીવ જોડાઈ જાય છે. બાકી ભગવાનનો સંકલ્પ ભગવાનનો અભિપ્રાય એનું રહસ્ય જો કોઈ પૂછે તો મહારાજ એને એ જ કહે કે મારી મૂર્તિના સુખે સુખિયારી. હર કોઈ એવા મહારાજના અભિપ્રાયને જાણનારા મહાપુરુષો, મહારાજના અભિપ્રાયને સમજનારા સંતો, એનો લક્ષ્ય ભક્તો એ જ રહેશે કે મહારાજની મૂર્તિ હારે જોડવાશે. તો અક્ષરધામને વર્ણન કરીને નિષ્કુળાન સ્વામી જળથી તેજ, તેજથી વાયુ, વાકુ વાયુથી આકાશ આધાર બતાવતા 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 સ્વામી કે સર્વનો આધાર અક્ષર છે, અને અક્ષરને આધાર કોણ છે? ભગવાન સ્વામિનારાયણ સ્વતંત્ર છે, સર્વના આધાર છે, નિર્ગુણ મૂર્તિ. એવા ભગવાનને સ્વામી કે નિશ્ચિત સંભાળ, જે અક્ષરની મહત્તા ગાય ને જોડવાશે મહારાજની મૂર્તિમાં. તો એવા ભગવાન, એ ભગવાનને સાથે અક્ષરધામના મુક્તો અખંડ રહેશે. કેવા મુક્તો છે વાત આપણી એ હતી. તો એ મુક્તો બધા એવા છે જેને ભગવાનની સાથે અતિ નિકટ સંબંધ છે. ભગવાનના જેવા રૂપ, ભગવાન જેવા ગુણ, ભગવાન જેવા ઐશ્વર્યને હંમેશાના વાસ્તે પ્રાપ્ત કરી ચૂક્યા છે. ભગવાનથી જો જોનારને ખ્યાલ ન હોય તો જુદા ન લાગે. એટલે મહારાજ વચનામૃતમાં કીધું ને, જે ભક્ત અમને જેવા સમજ છે એવું ઐશ્વર્ય, એવું રૂપ, એ બધું અમે એને આપી દેશું. જેટલા અમારા ગુણ જાણ્યા હશે, જેવો અમારો પ્રતાપ સમજ્યા હશે, જેવું અમારું ઐશ્વર્ય જાણ્યું હશે, એટલું જે અમારું સમજનારા ભક્ત એને અમે આપી દેશું. ત્યારે સંતોએ મહારાજને પ્રશ્ન કર્યો, તો પછી મહારાજ ત્યાં સ્વામી સેવકપણાનો નાતો કેમ રહે એમ? કારણ કે જેવા ભગવાન એવો સામર્થ્ય એવો ઐશ્વર્ય મુક્ત પામી ગયા, તો એ ભગવાનને એ મુક્તમાં ભેદ શું રહે? ત્યારે મહારાજ કે ભેદ તો બહુ મોટો રહેશે હો, તારાને સૂર્યને ચંદ્રને, તારાને ચંદ્રને સૂર્યને અને તારાને કેટલો ભેદ છે? તારાથી કઈ દિવસ કહેવાય? એક ને લાખ તારા ચાંદડિયા ઉગ્યા હોય પણ એને દિવસ કહેવાય? કયો કોઈ આપણે કોઈ દી કીધું કે તારા બહુ ઉગ્યા હવે તો દિવસ થઈ ગયો એમ ન થાય? એમ અક્ષર ધામમાં પુરુષોત્તમ ભગવાન છે તો કદાચ કરોડો મુક્ત હોય તો એ પુરુષોત્તમ ની લેવલે તો પહોંચે નહીં કયો? તો મહારાજે એક દ્રષ્ટાંત દીધું. મહારાજ કે સમુદ્ર હોય, સમુદ્ર ને વિશે કોઈ પોતપોતાની શક્તિ પ્રમાણે ચાહે એટલું પાણી લઈ જાય, ભરે પીવે, જેની જેટલી તાકાત, પણ સમુદ્ર ખૂટે ન ખૂટે. ભરનારાને, પાણી લેનારાને સમુદ્રનો મહિમા સમજાય કે આહા આમાંથી કેટલું પાણી અમે ભરી જાતો મળો, આ તો ખૂટતો જ નથી, ખૂટતો જ નથી. હા થાય ને, આકાશમાં મહારાજ કોઈ પક્ષી ઉડતું હોય તો જે પક્ષીની જેટલી તાકાત એટલો આકાશનો મહિમા સમજે. કેટલું અમે ઉડીએ છીએ, ગરુડ જેવા પક્ષીની વાત કરીએ તો કેટલું ઉડે, મનની ગતિ કરતા પણ ગરુડની ગતિ અતિ અધિક છે. મનની ગતિ કઈ ઓછી નથી. આપણે એમ ધારે કાઠિયાવાડમાં જવું છે, પહોંચી ગયા, લ્યો કેટલી ગતિ છે મનની. ગઢપુર દર્શન કરવા ગોપીનાથજી મહારાજ તરત દેખાય, મન પહોંચી ગયું. હા ખેતર આ વાવણી થઈ ગઈ છે, વાવવું છે, પહોંચી જાય, લ્યો થઈ ગઈ ને વાવણી, મન તરત પહોંચી જાય. કહેવાનું એટલી ગતિ, સદા પણ એમ કહેવાય છે ગરુડની ગતિ તો મનની ગતિ કરતા પણ અતિ અધિક છે. તો એ જયારે આકાશમાં ઉડે ત્યારે ગરુડને એમ થાય કે આકાશ તો કેટલો વિશાળ છે, કેટલું ઉડવા છતાં પણ આનો પાર આવતો નથી, એમ ઉડનારાને મહિમા સમજાય. એમ અક્ષરધામની સ્થિતિ આવી છે. કરોડો મુક્ત ભગવાનની મૂર્તિમાંથી ઐશ્વર્ય પ્રતાપ સામર્થ્ય લૂંટે છે, છતાં પણ ભગવાનમાંથી એક રંજ માત્ર પણ ઓછું થતું નથી, જેને કારણે મુક્તોને એમ રહેશે કે આ મૂર્તિમાં તો કેટલું પીડ્યું છે કઈ કળાતું જ નથી. એમ અમારા જેવા તો આ કરોડો મુક્તો ભગવાનની મૂર્તિમાંથી આ સામર્થ્ય પ્રતાપ ખેંચી ખેંચીને બેઠા છે, એના સાધર્મ પીણાને પામ્યા છે, છતાં પણ આ મૂર્તિમાંથી તો આટલું ઓછું થતું નથી, આ કેવા ભગવાન હશે એમ સમજીને એની વિશે ઢગલો થાય છે. કયો મહારાજે સારંગપુરના વચનોની વાત કરી. મહારાજ કે આંબલી દાળ મહારાજ પકડીને કહેશે ચંદ્રનું અહીંથી પ્રતિબિંબ, ચંદ્રનું દ્રશ્ય મહારાજ કે અહીંથી થાળે જેવડું લાગે છે, પણ જેમ જેમ નજીક જાય એમ એમ ચંદ્ર મહારાજ કે મોટો દેખાતો જાય, અને જો નજીક એકદમ પહોંચી જાય તો મહારાજ કે દ્રષ્ટિમાં પણ આવે ને. એમ ભગવાનના સ્વરૂપને જે જાણતો જાય છે એની દ્રષ્ટિએ ભગવાનનું સ્વરૂપ એનાથી પરથી પર જણાતું જાય. એમ કે એમ થાય, શરૂઆતમાં જયારે સત્સંગ આપણે કર્યો તે તો આવા મહારાજને આપણે ઓળખાય નહોતા, ખબર નથી કે આવા સર્વોપરી હશે, સર્વોપરી હું એ ખબર નહોતી. ધીરે 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 સંતોના યોગમાં આવતા ગયા, સત્સંગ કરતા ગયા, એમ એમ આપણને વાત સમજાતી ગઈ કે ભગવાન તો કેવા મોટા છે. એમ તો જેમ જેમ આગળ વધતા જાય, જેમ જેમ મહારાજની નજીક જાય, એમ એમ મહારાજનું સ્વરૂપ વિશાળ 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 જણાતું જાય. કયો અક્ષરધામમાં પહોંચી જાય ત્યારની તો વાત જ જુદી, જેટલો મહિમા સમજાય એનાથી અક્ષરધામમાં પહોંચ્યા પછી અતિ વિશાળ મહિમા આપણને હૃદયમાં દ્રઢ થાય છે, જેને કરે અને ભગવાનને વિશે સ્વામીપણું એ દ્રઢ થાય છે, આપણું જે દાસત્વ પણું ત્યાં ભગવાનને આગળ દ્રઢ થાય છે, એવો મહારાજે ત્યાં ઉત્તર કરેલો છે. તો એવા જે ભગવાન, હા જે અક્ષરથી પણ પરસે એનો મહિમા સ્વામી વારે વારે, થોડી થોડી વારે સ્વામી આગળ વાત લઈ જઈને વળી પાસા ત્યાં ત્યાં ઉભા ઉભા રહી જાય, કેતા ત્યાં અટકાવી દેશે. જે ભગવાન સ્વામિનારાયણ કેવા છે તો કે વંદુના પદમાં મહારાજે ગાયા છે ને પ્રેમાનંદ સ્વામીએ, જે હરે અક્ષર બ્રહ્મયાધાર કે પાર કોઈ નવલ હે રે લોલ, જે હરે અક્ષર એનાથી પણ પર છે જેના મહિમાને કોઈ પારે પામતા નથી. તો વાલા ભક્તો આવા ભગવાન સ્વામિનારાયણ જે દાડા સમજા હે ને ત્યારે ઓટોમેટિક એ જે વર્તતા ને બધા, જોકે આપણે હકીકત જો સમજવામાં કોઈ ખામી હોય ને તો મહિમા હું હોઉં કે તમે હો, જ્યાં સુધી આ વાત સમજાય ને ઠીક છે, કહેવા કે કહી કહીએ એટલે એવું ના હું સમજી લીધું, વાચ્ય અર્થની વાત નથી. જ્યારે ચરિતાર્થ જયારે જીવનમાં વણાય જાય, બાકી કહેવામાં તો ક્યાં કઈ ખામી રાખીએ છીએ. કયો કહે કહી ચુક્યા છે, કહી દીધું છે, વર્ણન કર્યું એટલે મહિમા છે એવું નું સમજવું. વિષય ટળી જાય, ભગવાન વિના બીજી કઈ વૃત્તિ ન જાય, આ બધા જેને મહિમા સમજણ હોય ને એના બધા લક્ષણો છે. એવો આપણા હૃદયમાં હજી ક્યાં એમ, જેમ જોકે હશે, હું એવું નથી માનતો કે આમાં ન હોય, એમ હશે એવા ભક્તો, પણ મારી જ વાત કરું, એવું જ્યાં સુધી હૃદયમાં જેમ ટાઢું ન થાય એવું બધું ન, ત્યાં સુધી મહિમામાં કચાશે. અને જો ભારોભાર મહિમા સમજાઈ ગયો હોય તો વાલા ભક્તજનો, હે નિષ્કુળાનંદ સ્વામી કે કોઈ પ્રકારનો અંતરમાં સંકલ્પ ન ઉઠે, જેમાં અક્ષરધામના મુક્ત જે છે ને એ સ્થિતિ આ થઈ જાય ગયો, એવો મહિમા આપણા હૃદયમાં ઉપજે ત્યારે તો આ બધો મહિમા ઉપજાવવા માટેનો પ્રયાસ. ક્યારેક વાતો કરી હોય મગજમાં આવે આવી વાતો કરી છે, આવું સાંભળ્યું હોય ક્યારેક મગજમાં આવે આવા મહારાજ છે એમ, તાણે જો રે ગુણાત્મક વાતો લખ્યું ને સ્વામી કે 200 બખતરિયા હોય ને, 200 બખતરિયા તો એને મરવાનો ભય હોય નહીં. પેલાના જમાનામાં એમ કહેવાય જાનો લૂંટાઈ જતી હતી, તો આરે લોકો બખ્તર વાળા હથિયારબંધ માણસોને આરે રાખતા જાનની આરે, કે કોઈ લૂંટી ન જાય. પેલા બહુ લૂંટારોનું બહુ હતું ને. તો સ્વામી કે 200 બખ્તર ધારે એને હથિયારમાં ધારણ કરેલા માણસો કોઈ એને હારે હોય, કોઈ જાનની હારે, તો એ જાનના માલિક ને વરા જાને કે જાને એને લૂંટવાનો ભય હોય નહીં. કારણ કે જાણે છે 200 હથિયાર બંધ આપણી આરે છે, કોણ લૂંટી કે એમ છે એમ. સામે કે મોટા પુરુષના શબ્દ જો પીડા હોય ને તો એ 200 બખતરિયા ઠેકાણે છે, માયાને લૂંટવા દે નહીં. મોટા પુરુષના શબ્દોની તાકાત છે, ભલે ભલે કદાચ આપણે ચરિતાર્થ કરી ન ચૂક્યા પણ એ સાંભળેલા હોય. આ નિષ્કુળાનંદ સ્વામી મોટા મોટા સંતો આપણે મનથી માન્યા હોય અને હકીકત જે હોય એવા મોટા પુરુષના શબ્દો જો પીડેલા હોય ને તો ક્યારેક કાયમ લાગે, કયો મરવાનો દે બચાવેલી શબ્દો ક્યારેક ઉગી નીકળે. કયો બીજ પૃથ્વી પર અત્યારે જો વરસાદ થયો ને બધા બી ઉગી નીકળ્યા, નહીતર બી નહોતા અંદર, બી હતા જ પણ વરસાદ નહોતો થયો એટલે કઈ દેખાતા નહોતા. એમ જયારે કઈક વરસાદ મહિમાનો આશે કઈક આવશે એટલે બધા બીજ અંદર પડેલા ઉગી નીકળશે. તો આ બધો મહિમા સ્વામી કે ઉતારા જેવી વાત છે. અને જેને ભગવાનનો મહિમા ગળા સુધી ભરાણો હોય એને પછી અંદર માયા દ્વાર પ્રવેશ કરે નહીં. અને ભગવાનનો મહિમા ન હોય બીજું બધું અંદર પીડ્યો હોય તો માયા પ્રવેશ ન કરે. હું પેલી વાત છે ને કે ભૂદેવ હતા સમજા, તે લગ્નની સિઝન ને, તો લગ્ન લખીને મોકલે ને સામે વ્યક્તિને જેને જ્યાં લગ્ન મોકલાવવાનું હોય એને, તો ભૂદેવ લગ્ન લઈને જતા હતા ને વચ્ચે ભૂખ લાગે એટલે એમ છું કે લાવીને દાળિયા લઈ લઉં થોડાક, ગામ આવ્યું છે તો દાળિયા લઈ લીધા 500 ગ્રામ જેટલા. એટલે રસ્તામાં એમ છું હમણાં ગામ કાંઈ જાજુ દૂર છે નહીં, થોડાક દાળિયા ખાવ ને ભૂખ મરી જાય, પછી જ્યાં પહોંચ્યું એટલે નિરાતે જમીશ એમ. અને લગ્ન આવે એટલે હવ ને ઉમંગ હોય ને, અને પેલાનો રિવાજ ભૂદેવને બહુ ભાવથી જમાડે રાજી કરે આશે તે છે. એટલે ભૂદેવ એમ મનમાં વિચાર કરે છે બહુ હારે હારી બધી આઈટમ બનાવી હશે ને ભાઈ, મેસુબ છે, આ મોહન થાળ છે, આ છે ને તે છે ને ભાઈ, ભજીયા કર્યા હશે ને, હા આજ તો જલસો પડી જાય એમ, કે દાડાનું હમણાં કાંઈ લગ્ન બગન હતું નહીં એટલે કાંઈ આવું ભોજન મેળ્યું નથી. એટલે વિચારે કરે એમ છું કે આમ થોડીક ભૂખ લાગી આ ગામ એવું દાળિયા લઈ લો એમ. 500 ગ્રામ દાળિયા લીધા ને તે ખાતા જ, આમાં જીભનું એવું છે એને એકવાર તમે ચાલુ કરો ને પછી બંધ ન થાય. એ બબે દાણા ચાલુ જ રાખ્યા તો 500 ગ્રામ દાળિયા ઘડે છું ને ત્યાં ખાઈ જો. તે ઓલું ગામ આવ્યું તો સહજ બધા આગતા સ્વાગતા ભૂદેવા લગ્ન લઈ આમ છે તેમ છે, પછી તો એ બધું કાર્ય પતાવી ને ભૂદેવને જમવા બેહાડે સમજા. સરસ મજાના ઓલા બધા ભાવિક હતા બિચારે, બહુ બધી હારે હારે આઈટમ બનાવેલી થાળ પીરસો, ઓલા ભૂદેવ જમવા બેઠા પણ ઓલા ગળા સુધી દાળિયા ભરાઈ ગયેલા ને, તા ઓલું મિષ્ટાન ખાવા જાય ને તો બકારે છૂટે. કારણ કે દાળિયા ને ચીણો છે ને એ પાણી પી એમ ફૂલે, પાણી પીવે ને એમ ફૂલે. 500 ગ્રામ દાળિયા ખાય પછી તરસ તો એવી જ લાગે, પાણી પીધું અંદર થઈ ગયું પેટ આખું ઢમઢોલ. ઓલું ઘણું સારું સારું પીડ્યું પણ ખાવા ધારે હાથમાં લે પણ એમ થાય કે આ કેમ ગળાય ફૂ કરું. પેલા બધા કે ભૂદેવ કેમ જમો ને કેમ પૂછ્યું આમ છે, ખાવ સારું મિષ્ટાન છે ચોખા ઘીનું છે. ભૂદેવ કે ઘણું ખાવું છે પણ દાળીએ ઘો ખાલી છે, કે હું કીધું ગળા સુધી દાળિયા ભેરા છે પણ હવે આ જાય કેમ. એમ ભક્તજનો માયા ગળા સુધી ભરી હોય ને તો આ મિષ્ટાન છે, અને આ તો ચોખ્ખું મિષ્ટાન નિષ્કુળ, અને આ શેખ સુધી મિષ્ટાન જ આવવાનું છે. ફરસાણ તો વધે કદાચ નાખી તો આવ્યા બાકી આમાં ફરસાણ છે નહી, આ તો પચે ને એવી વસ્તુ છે. કારણ કે હરી પણ મેસુબ ખાધો હોય ને તો નક્કી નહીં પચે નો પચે, એમાં પ્યોર મેસુબ છે, પ્યોર મેસુબ પ્યોર. હા, મહારાજ નો મહિમા ભારોભાર ભર્યો છે. પણ કોણ ગળાઠ ઉતારીએ કે ભીખો હોય ને ભીખો એને મેસુબ કેટલો વાલો લાગે. બે દિવસ નો ભીખો હોય અને મેસુબ ભાળે પછી બીજું દેખે કયો, એમ ભક્તો ભૂખા રહેવું છે. આ ભગવાન સ્વામિનારાયણ નો મહિમા છે. ભારો ભાર સ્વામીએ ગાયો છે, મન મૂકીને મહારાજ ને ગાયા છે, તો એ મહિમા ભક્તજનો સમજવાને વાસ્તે ભૂખા રહેવું કયો. હા, અહીંયા આપણે ટ્રસ્ટી મંડળ બધા નિર્ણય કર્યો, બધાને જમાડીને બેહાડવા કથા, એ ભલે જમો પણ સત્સંગની મહિમાની ભૂખ રાખી. માયાને બે થોડાક દી એક બાજુ કરી અને ભગવાન સમજવા માટે ભક્તજનો પ્રયત્ન કરવો તો ખરેખર એવી મોજ આવશે કે વાત પૂછવામાં. એવા મહારાજ છે નિષ્કુળાનંદ સ્વામી કહે, જે મૂર્તિની મહત્તા ગાય ગાય મોટા પુરુષો થાકી જશે. કયો
સુંદર મૂર્તિ શ્રી હરે લાવણ ત્યાનો ધામ, દયા સુધા પૂરિત નયન નટવરા છબે ઘનશ્યામ, નવરસ નર નવ મૂર્તિ ધરે આણી અનુપમ હે સજળ જલદ શ્યામ તનો, મન કર્મ કર્યો નિકે.
એવી સામે કે ભગવાન ની મૂર્તિ છે લાવણ તાનું ધામ, એવી શોભા ભગવાન ની છે, એક વાત પૂછો મેં. આ દયા સુધા પૂરિત નયન, દયા સુધા એટલે અમૃત, એવા દયા દયારૂપે અમૃત થી જેના નય નો નિતરે છે, અને તઈ જ મહારાજ અહીંયા આવે ને. નહીતર આપણા એવા કયા પુણ્ય, કયો અક્ષરધામ માંથી મહારાજ ને અહીંયા આવવું પડે, કોઈ એવા પુણ્ય નહીં. છતાં પણ મહારાજ દયા ને કરુણાથી સ્વામી કે હા એના નય નો નિતરે છે એવા ભગવાન. હે નવરસ નવ મૂર્તિ ધરી આણી અનુપમ હેત, નવે નવરસ, નવરસ કહેવાય છે રુદ્રવી, હે રુદ્ર વીર ભયાનક કરુણ શૃંગાર હાસ્ય આ બધા નવ રસ છે. તો સ્વામી કે નવે નવ રસ ભગવાનની મૂર્તિમાં અખંડ રહ્યા છે, અખંડ નવે નવ રસ રહ્યા છે. તો ક્યાં ક્યાં એ રસ રહ્યા છે એના સ્થાન સ્વામી લખાશે. તો સ્વામી લખે છે કે નવરસમાં રુદ્ર વીર ને ભયાનક એ ભગવાનની પ્રકૃતિમાં રહેશે. રુદ્ર રસ વીર રસ અને ભયાનક રસ ભગવાનની ભ્રુકુટીમાં છે, અને શૃંગારત સમગ્ર મહારાજના શરીરમાં વ્યાપ્ત છે. કરુણા અને શાંતિ ભગવાનના નેણમાં વાસ કરીને રહેશે, અને હાસ્ય અને અદ્ભુત રસ એ ભગવાનના મુખમાં રહેશે. જે સ્વામીએ ચોપાઈ બધ બહુ સુંદર વાત લખી છે, જોઈએ.
રુદ્ર વીર ભયાનક તિનારે વસે ભ્રકુટી માહી પ્રવીણ રે, રુદ્ર વીર ભયાનક તિનારે વસે ભ્રકુટી માહી પ્રવીણ રે, હે રસ શૃંગાર વસે તન માય રે કરુણા શાંતિ નેણે સુખદાયી રે, રસ શૃંગાર વસે તન માય રે કરુણા શાંતિ નેણે સુખદાયી રે, રસ શૃંગાર વસે તન માય રે
છે ભગવાન ની મૂર્તિ હંમેશા દર્શનાર્થી ને સુખ અને દુઃખ ટાળે છે, સુખ આપે છે અને દુઃખ ટાળે છે. જે મૂર્તિ ને સામે કે નિહાળતા ભગવાન ના ભક્તો એ મૂર્તિ માં મોહિત થઈ જાય છે. જયારે અસુરો ને એમાંથી પોતાના પાપ ને લઈને ઉદ્વેગ થાય છે. મૂર્તિ એક ની એક પણ ભાવ જુદા પડે છે.
રસ વિશે અસુર રયા મોય રે હરિના દિવ્ય ચરિત્ર ને જોઈ રે. રસ વિશે અસુર રયા મોય રે હરિના દિવ્ય ચરિત્ર ને જોઈ રે.
કરે ગ્રહણ જારે કીર તાર રે શોભા પામે રસ ને અલંકાર
ભરેલી ભગવાન શ્રી હરિ ની સામે કહે છે એવી અદભુત મૂર્તિ છે જે મહિમા અધિક છે. રસે નવે નવ રસ ભગવાનની મૂર્તિમાં વાસ કરીને જ્યારે આ પૃથ્વી ભગવાન જ્યારે પ્રગટાશે ત્યારે આવ્યા છે જેણે કરી. અને મૂર્તિના સંબંધે સ્વામી કે રસ અને અલંકારની શોભા છે, કારણ કે ભગવાનને રસ કે કોઈ અલંકાર કે કોઈ વસ્ત્ર શોભાવતા નથી, પણ ભગવાનને લઈને વસ્ત્ર અલંકાર રસ એ બધા શોભે છે. ઘણી વખત આપણે દર્શન કરીને એમ થાય કે વાહ કેવા સરસ ભગવાન શોભે છે, કેવા હારા વાઘા છે ભગવાન, કેવા હારા શોભે છે. પણ હકીકત એમ નથી હોતું. શું હોય છે? કેવા સરસ ભગવાન છે જેને કરીને વાઘાને અલંકાર શોભી ઉઠાય એમ. વાઘાને અલંકારની મહત્તા, વાઘાને અલંકારની મોટપ તે મૂર્તિને લઈને છે. એના એ વસ્ત્ર, એના એ કોઈ ઘરેણા કોઈ પુરુષ કોઈ સ્ત્રી પહેર્યા હોય તો આપણે એમ ન કહીએ. તો ભગવાનને લઈ રસ અલંકાર એ શોભે છે, જેને કારણે આ જગતમાં જે જે અસુરો હોય એ મોહ પામે છે ભગવાનના ચરિત્રને વિશે. તો એવી જે ભગવાનની મૂર્તિ છે, ગજબની ભક્તજનો ભગવાનની મૂર્તિ છે. મોટા મોટા અવતારથી માંડી અને નાના નાના અવતાર સુધીની વાતો સ્વામી લખી છે કે રામ અવતારમાં કોણ એકે મોહ પામ્યા હતા તો ખર ને દુષ્યંત ને રાવણ ને કયો તાડિકા ને કુંભકર્ણન ભગવાનના ચરિત્ર વિશે મોહ પામ્યા હતા. કૃષ્ણ અવતારમાં તો બધી વાત બહુ સ્પષ્ટ છે. કંસ છે, શિશુપાલ છે, દંતવક્ર છે, પૂતના છે, આ બધા ભગવાનના ચરિત્ર વિશે મોહ પામ્યા હતા. મહારાજ વખતમાં પણ ઘણા બધા છે, કયો કોટરા ને કાલિદત્ત ને પીબેક ને હા પછી પેલા જગન્નાથપુરી વાળા ઓળખો છો નહીં? નવ દસ પેલા દિવસે 10,000 નો સંહાર કર્યો સાધુ વેશમાં. હતા કોણ? બધા અસુરો. જો ને મહારાજ ને કહે વરણી આમ કરો તેમ કરો પેલી ભાજી તોડી આવો, વરણી કે ભાજીમાં તો જીવ હોય એ તો કેમ તોડીએ? હવે ભાઈ જીવ જ છે, જા તોડી આય માળો એ કેમ માનતો નથી, ખફોડી મખોડી છો, એક ઢોલ મારશું તો હમણાં આમ આમ. કોણ બોલે છે? કે અસુરો. કયો? મોહ પામ્યા. અને ભગવાન સ્વામિનારાયણ ભક્તજનો અસુર નો સહાય કર્યો. વાત બહુ સત્સંગી જીવન આદિક પ્રસંગમાં બહુ ઊંડાણ થાય ગયેલ કહેલી છે, એટલે અહીંયા બહુ સ્વામી એનો બહુ વિસ્તાર પણ કર્યો નથી. તો એવા હજારો અસુરોને ભગવાને મોહ પમાડ્યા છે, એવી અદભુત ભગવાનની મૂર્તિ છે. જે કઈ આચરજ સ્વામી કે કહાવે મંજુ કેશન એક પદ બહુ સુંદર લખ્યું છે, તમારે ચરણ શીશ ન માવો સહજાનંદજી રે, મંજુ કેશન સ્વામી પદ, હે મહારાજ તમારે ચરણે શીશ નમાવું સહજાનંદજી રે, જે કાય અચરજ તારે કાવે સહજાનંદજી રે. સ્વામી કે આ દુનિયામાં અરે કરોડો બ્રહ્માંડોમાં જે કઈ અચરજ કાર્ય દેખાય એ ભગવાન સ્વામીને તમારા પ્રતાપે છે. જે કાય અચરજ તારે કાવે સહજાનંદજી રે, તે તવ મૂર્તિ માહી રહાવે સહજાનંદજી રે. એ તમારી મૂર્તિને લઈને એમ કહ્યું, જે કઈ અચરજ કાર્ય આપણને દેખાતું હોય એ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિને આધારે. ષડ ઐશ્વર્ય સહિત મુરારી સહજાનંદજી રે, ભૂમિ ઉપર નર તન ધારે સહજાનંદજી રે. આ ભૂમિ પર એવા ને એવા એ મહારાજ આપ પધાર્યા છે. ગજબનો મૂર્તિનો મહિમા સ્વામીએ ગાયો છે પદમાં. તમારે ચરણે શીશ ન માવું સહજાનંદજી રે, એવા ભગવાન સ્વામિનારાયણ. જોકે એક એક સંતોની વાત એવી છે, ખૂબ ખૂબ મહારાજના મહિમાને ગાયો છે. જે કાંઈ છે એ તમને લઈને છે, વસ્ત્ર હોય, અલંકાર હોય, આભૂષણ હોય, મંદિર હોય, મંદિર શોભતું હોય તો મૂર્તિને લઈ શક્યું. આ કોઈ પણ હોય ભગવાનની મૂર્તિ, કારણ કે સ્વરૂપ કેવું છે, પૂર્ણ સ્વરૂપ છે. ઈશાવાસ્ય ઉપનિષદની વિષય એક શ્લોક છે, ઓમ પૂર્ણ મદઃ પૂર્ણમ મિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઉપનિષદની અંદર આ શ્લોક છે, ઓમ પૂર્ણ મદઃ. આ સ્વરૂપ કેવું છે, પૂર્ણ છે. ઓમ પૂર્ણમ ઇદમ, ઇદમ માને જગત. આ મૂર્તિને લઈને આ જગત પણ પૂર્ણ છે. હું કીધો પૂર્ણાત પૂર્ણમુદચ્યતે, એવું જે ભગવાનનું પૂર્ણ સ્વરૂપ છે એ પૂર્ણ સ્વરૂપથી આ જે કઈ ઉદચ્યતે કહેતા ઉત્પન્ન થાય છે. પૂર્ણસ્ય પૂર્ણમાદાય, જે કઈ જે કોઈને પ્રાપ્ત થાય, આદાય મને પ્રાપ્ત થવું, દાદાને ધાતુ છે એનાથી આદાય એટલે પ્રાપ્ત થાય છે. પૂર્ણસ્ય પૂર્ણમાદાય, એ પૂર્ણથી બધું કોઈને મળે છે, જે કઈ જગતમાં છે પૂર્ણથી છે, પૂર્ણથી પ્રાપ્ત થાય છે. પૂર્ણમેવાવશિષ્યતે, આખી એક પૂર્ણ સ્વરૂપ જ રહે છે. જે આત્યંતિક પ્રલયની આપણે વાતો કરતા હોઈએ, આત્યંતિક પ્રલયમાં કોણ રહેશે, તો કે એક ભગવાનનું મૂળ સ્વરૂપ અને એને આધારે રહેલા જે મુક્તો જે રહ્યા છે અક્ષરધામમાં, એ ત્રણ સિવા ચોથી કોઈ વ્યક્તિ રહેતી નથી. એ પૂર્ણ મુદચ્યતે, પૂર્ણમાંથી ઉત્પન્ન થાય છે, પૂર્ણમાદાય પૂર્ણથી પ્રાપ્ત થાય છે. જે ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલય એનો ક્રમ દેખાડે છે. પૂર્ણ છે, પૂર્ણથી ઉત્પન્ન થાય છે, પૂર્ણ કરીને એને સ્થિતિ રહેશે અને પૂર્ણમેવા શિષ્યતે, અને આખી પ્રલય કાળે એક પૂર્ણ ભગવાનનું સ્વરૂપ બાકી રહેશે. અક્ષરધામ, અક્ષરધામના મુક્તો અને અક્ષરધામ ને અક્ષરધામના મુક્તોનો જે આધાર છે એ ભગવાનનું મૂળ સ્વરૂપ, જે પૂર્ણ સ્વરૂપ, એ આટલી ત્રણ વસ્તુ અક્ષરધામમાં સ્વામી કે જ્યારે મહાપ્રલય થાય છે, આત્યંતિક પ્રલય થાય છે ત્યારે રહેશે. એવા ભગવાન પૂર્ણ સ્વરૂપ છે, એને કોઈની ક્યાંય જરૂર પડતી નથી. એ જે કાંઈ જગ્યાએ ગમે તે કર્યું હશે, આપણા જેવા જીવને વાસ્તે ચરિત્ર કર્યા હોય તો ભલે ઘણી જગ્યાએ મહારાજ નાગ્યું છે, ગઢપુરનું મંદિર થતું હતું તો મહારાજ પેલો લઈને લોટકો લઈને બેઠા, કોઈ ભક્તો આવે ને મહારાજ કે આમાં કાંઈ નાગજો થોડુંક, સગડ હોય તો થોડુંક કરજો, એમ કે માગે છે, શું જરૂર છે. પૂર્ણ સ્વરૂપ છે સદા પણ, જે કાંઈ એની ક્રિયા છે, જે કાંઈ એના ચરિત્ર છે એ ભગવાન પોતાના ભક્તોને સુખ દેવાને વાસ્તે કરે છે. એવું ભગવાનનું પૂર્ણ સ્વરૂપ આજ આપણા સૌ કોઈના સુખને વાસ્તે, મોક્ષને વાસ્તે આ ભૂમિ પર પ્રગટ થઈ અને જે જે લીલા ચરિત્ર કર્યા છે એ ભક્તજનો આપણા મોક્ષને વાસ્તે કર્યા છે.